પક્ષીરાજ આ હરિમાયા છે એ ભયંકર છે, ભયાવહ છે, એ જલ્દી પાર કરી શકાતી નથી। હરિમાયા અતિ દુસ્તર, ભલભલા તરવૈયા અને ખેવૈયા પણ એની અંદર ડૂબી જાય। આ હરિમાયા એટલી બધી પ્રબળ છે, એટલી બધી પ્રબળ છે કે મનુષ્ય દેવો માત્રને તો એ ગાંઠે જ નહીં, રાક્ષસોને પણ નહીં। તો આવી આ જે દેવ હરિમાયા છે, છે ભગવાનની, ભગવાન પાસે ભક્તિ જવા દે અને એ માયા પણ ભગવાનની અને ભગવાનથી એને દૂર પણ હાંકી કાઢે, બંને છે એક પ્રભુની સમીપ લઈ જાય છે અને એક ભગવાનથી દૂર ફેંકી દે છે। બંને ભગવાનની અર્ધાંગનાઓ જ છે, પત્ની જ છે। જેમ ધ્રુવની માતા સુનીતિ ને સુરુચિ, એક સુનીતિ એમને પ્રભુની પાસે લઈ જાય અને એક સુરુચિ એને પોતાના પિતાથી દૂર ફેંકી દે। આજે પણ જોઈએ છે સંતાનોની ના સંસ્કારની બાબતમાં કે ભક્તિ અને માયાની માફક છે, પોતાના જ સંતાનોને પોતે એને દૂર પણ કરી દે। તો આમ હરિમાયા અતિ દુસ્તર, તરીને જાય બિહગેશ, હે પક્ષીરાજ તરવું બહુ કઠણ છે, બહુ કઠણ છે। અને આ બધી બાબતો જે છે ને, ભગવાનની માયાની વાતો કહત કઠિન, કહેવી પણ બહુ અઘરી છે, સમજી ના શકાય। એની જે વ્યાખ્યા, એની ડેફિનેશન આપવી એ બહુ અઘરી છે। અને એટલા માટે કહ્યું કે આ ભગવાનની માયા કહત કઠિન, સમજત કઠિન, સાધત કઠિન વિવેક, બંને છે। કઠણમાં કઠણ વિવેક પણ સાધી શકાય, એને સાધવા માટે કઠણ બહુ જ વિવેક રાખવો પડે, બહુ વિવેક રાખવો પડે। પણ કાગભૂસુંડી કહે છે, પક્ષીરાજ ખગેશ અતિ દુસ્તર, એ એટલી બધી સહેલી નથી કે એને એ કરીને તમે પાર ઉતરી જાઓ। લંકાનો આખો સમુદ્ર ઓળંગવો હતો તો ત્યાં પણ સુરસા આવીને સામે ઊભી રહી અને મોઢું ફાડ્યું માયાનું, માયાનું મોઢું ફાડ્યું। 16 યોજન થઈ, 32 થઈ, 64 થઈ અને 100 યોજન થઈ। માયા અતિ દુસ્તર, પણ તો ભગવાનના જ હોય અને ભગવાનની જેની પર પ્રબળ શક્તિ જ એની આણ વર્તાતી હોય, એ જ આવી માયાને ભલે ને 100 યોજન લાંબી પડી હોય, બીજો હોય તો ફસાઈ જાય, પણ એ 100 યોજનની માયાને પણ હરાવીને એને વશ થયા વગર ભગવાનની સેવા કરવા માટે હનુમાનજી પાર ઉતર્યા। તો સામાન્ય વ્યક્તિ એને ન તરી શકે, અને એટલા માટે કહ્યું દોસ્તર, તરવી અત્યંત કઠણ। અને આ બધી વાતોને કહ્યું કે પક્ષીરાજ શું કહું વધારે, કહત કઠિન, કહેવામાં પણ અઘરું છે, બહુ અઘરું છે। હું ગમે એટલું કહું તો પણ ભગવાનની આ માયાનો પાર આવી શકે એમ નથી, એટલી બધી વ્યાપ્ત છે સમગ્ર સૃષ્ટિની અંદર, જ્યાં સુધી તારા નક્ષત્રો છે ત્યાં બધે જ એ ભગવાનની માયા, એનો એટલો બધો વ્યાપ છે, એટલો બધો વિસ્તાર છે કે એને કહેવી મારા જેવા, એ કહેવી તારા જેવા સાંભળવી બહુ અઘરી છે, એને જલ્દી સમજી શકાય નહીં। કોઈ પણ અઘરો વિષય હોય, સમજાવવો હોય, બહુ પ્રયત્ન કરે, બહુ પ્રયત્ન કરે, પણ પછી જેમ ઉપરથી જતો રહે પેલો બોલ, શું કહેવાય એને, કસાયમાં ગણાય નહીં. એવી રીતે સમજ જ કઠિન, સમજવામાં એટલું બધું કઠણ હોય કે ઉપરથી જ બધું જતું રહે. શિક્ષક વર્ગમાં ભણાવતા હોય, ખૂબ સારામાં સારી રીતે અમે એને સમજાવીને ગળે ઉતરે, યાદ રહી જાય એવી રીતે ભણાવાય, પણ એ તરફ લક્ષ્ય ના હોય તો ઉપરથી જ જતું રહે, કશું આવડે નહીં, મગજ કોરું ને કોરું ખાલી ખાલી થઈ જાય. એટલે સમજ જ કઠિન. ઘણીવાર સમજવામાં આવે, ઘણા વિદ્યાર્થી એવો હોય અને વિષય પણ એવો હોય, પણ કોઈક તીક્ષ્ણ બુદ્ધિશાળી હોય તો એને તરત જ વાત ગળે ઉતરી જાય. જેમ સુરસાના પીઠમાં છેક મોઢાની અંદર જઈ દોટ મૂકી મોઢું બંધ કરે તે પહેલા બહાર, અતિ દુસ્તર એવી ભગવાનની માયા પણ મોઢું ફાડીને બેઠેલી છે, અને એને બીજો રસ્તો જ ના દેખાવા દે. સોળ યોજન હોય એટલે દૂર દૂર સુધી એ માયા જ વિસ્તરેલી દેખાય, અને બહુ પ્રબળ એને માટે 100 યોજનનું મોઢું હોય. તો આજે 100 યોજનનું મોઢું ફાડીને બેઠેલી માયા હોય, બીજો રસ્તો જ ના, બધું જ ઢાંકીને બેસી ગયો. રસ્તો આખો જ ભક્તિનો, મોક્ષનો, ઉપાસનાનો, બધા જ માર્ગમાં અવરોધ કરીને બેસી જાય. ઇન્દ્રિય દ્વાર ઝરોખા નાના તા તા સુરભાઈ ઠે કરી દા, બધા જ બહાર નીકળવાના દરવાજા જ બંધ કરી દીધા હોય. બસ એક જ રસ્તો પોતાના તરફનો, કેને ખાઈ જવું આંખો ને આંખો. ભક્તના અસ્તિત્વને, એની ઉપાસનાને બિલકુલ ખતમ કરી નાખે, સહેજે બચવાના રહે ને માયામાં ફસાવે જ. એટલે આ બધી વાતોનું ક્યાં સુધી કહું, મારા માટે અઘરું છે. કહત કઠિન, કહેવી બહુ કઠણ છે, સમજ જ કઠિન, એને સમજવી પણ બહુ જ અઘરી, બહુ અઘરી છે. ફરી માયા અતિ દુસ્તર. તો સાધક અને એને સાધવો હોય તોય બહુ કઠણ છે, અને એનો વિવેક પણ બહુ કઠણ છે. અને એ કઠણાઈ એવી હોય કે માણસને થકવી નાખે, હારી દે, હરાવી દે. એટલે સાધન એને સિદ્ધ કરવાની અંદર માયા કોઈના હાથમાં પણ ના આવે. માયા કેવી, માત્ર દગો દઈને એને પોતામાં લઈને પછી પાછી ફેંકી દે. લે, જેમ શેરડીનો રસ કાઢી લઈને પછી કૂચાને ફેંકી દે, એમ આ સંસારનો સ્વાર્થનો વ્યવહાર પણ એવો છે. યાવદ વિત્ત ઉપાર્જન સક્ત તાવદ નિજ પરિવારો રક્ત પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. કમાવતો થયો છે, કમાય છે, આપે છે તો તરત એને પ્યાલો પાણી એ મળે, સરસ મજાની થાળી એ મળે. પણ નોકરી છૂટી ગઈ ને પગાર ખલાસ થઈ ગયો ને બેહો હમણાં પીલો જાતે, વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે, પછી કોઈ ધડોય ના લે, કશું પૂછે નહીં. શું છે, ખાવું છે, ભૂખ્યા છો, ઈચ્છા છે, માંદા છો, દવા લાવી છે, દવા આપું, કશું. વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. એમ માણસ આમ નીચો હોઈને કૂચો થઈ ગયો પછી ખલાસ, એને કોઈ ભાવ ના પૂછે. કેરીના ગોટલાને છોડ્યા જેવું, મોંઘા ભાવની કેરી લાવે, રસ ચૂસી લે, પછી ચૂસીને ગોટલો ફેંકી દે ને છોડ્યું. અસીલ ને વકીલ ને આ સંબંધ હોય. અસીલ અને વકીલ રસ ચૂસી લે, જોયું કે આમાં કશું નથી, ગોટલા છાડીને માફક ફેંકી દે. કહત કઠિન, સમજત કઠિન, સાધત કઠિન. આવો કઠણમાં કઠણ જે આખો ભાવ છે કે એને કહેવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. માયા ક્યાં સુધી નથી પહોંચતી, માયાનો વિસ્તાર ક્યાં ક્યાં સુધી, આમ એના છેડા અડેલા છે વાત ના પૂછો. એટલે સાધત કઠિન વિવેક, એની અંદરથી સાધતા સાધ એને એની ઉપાસના કરતા કરતા એનો વિવેક પણ માણસ ચૂકી જાય. માયાની અંદર ગયો તો માયાની અંદર પણ વિવેક ચૂકે, સાધક કઠિન વિવેક અને ઘણો બધો પ્રયાસ કરે વિવેક જેવો વિવેક પણ ત્યાં આગાડી હાર હાર પામી જાય, હારી જાય. ગુણાક્ષર ન્યાય, ગામડામાં હશો એમણે જોયું હશે, ગામડામાં ખેતરોની અંદર ઝાડ કાપી નાખી પછી એના થડિયા ને મોટા જાળા ડાળા હોય ને તે એક બાજુ નાખી રાખે, નાખી રાખે ને પછીથી વરસ બે વરસ થાય એટલે ઉપરની છાલ પણ એની મેતે જ છૂટી ઉખડી જાય, અને ઉખડે ને ત્યાર પછી અંદર જો આમ કોતરેલા લીટા 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 લશે આમ અડાવરા ઊંચા નીચે. એ લાકડાની અંદર ઘૂન એટલે એક જાતનો કીડો પડે અને એ કીડો છાલ અને થડની વચ્ચે હોય, પોતાનો રસ્તો કરવા માટે થડનું જે અંદરનું લાકડું છે ને એને ખાતો જાય, કોતરતો જાય, ખાતો. હવે કેટલા આમ આમ દબાઈએ તો મરી જાય, પણ આવું કઠણમાં કઠણ લાકડું આપણે કાપવું હોય તો કોડી જોઈએ, અને એ આવડો નાનો બિલકુલ કોમળ કીડો એની અંદર આમ કોતર્યા જ કરે, કોતર્યા જ કરે, પોતાનું ખોરાક લીધા જ કરે અંદર બેઠો. હવે તો કીડો છે, કેટલા પાપ કર્યા હશે ને કેટલા ફેરા ફર્યો હશે ને ત્યારે ક્યાં કીડામાં પચ્યો, તો એ ઘૂન લાકડાની અંદર ફરતા 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 ગુણાક્ષર ન્યાય, જેમ કાકતાલ ન્યાય કાકતાલીય ન્યાય કહે છે ને એવા ગુણાક્ષર ન્યાય છે. કે કાગડાનું બેસવું ડાળનું ભાગવું, ઓહો કાગડાએ ડાળું ભાગી નાખ્યું. તો અહીંયા અગાડી પણ ભગવાન સુધી પહોંચવા માટે આવો ગુણાક્ષર ન્યાય, આવો કીડો તો ભજન કરી શકવાનો નથી અને ભજન કર્યા વગર પ્રભુ સુધી પહોંચી શકવાનો નથી, એ રામ નામ જપી નથી શકવાનો. પણ હોય ગુણાક્ષર ન્યાય, એ લાકડું ખાતા ખાતા કોતરતા કોતરતા ક્યાંક ભગવાનનું નામ લખાઈ જાય રામ. એક વાર ભગવાનનું નામ બોલતાની સાથે એનો ઉદ્ધાર થઈ જાય, જેમ અજામિલ અપત અજામિલ ગજગનિકાઓ અપને વશ કરી રાખે, માત્ર ભગવાનના નામ સ્મરણથી જ. તો આ કીડા જેવો કીડો લાકડું કોતરતા ને ખાતા ખાતા અંદર ક્યાંક રામ ભૂલે ચૂકે. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ, તે આનું નામ હોય ગુણાક્ષર ન્યાય. એ કીડો લાકડું ખાતા ખાતા કુતરતા કુતરતા ક્યાંક, હવે એ તો હા અનભિજ્ઞ અને અજ્ઞાન છે, છતાંય એ લાકડું કોતરતા કંઈક રામ લખાઈ ગયું ખાતા ખાતા. અને ગુણાક્ષર ન્યાય એવા કીડાનો પણ ઉદ્ધાર થઈ જાય, સદગતિ થઈ જાય. કોની પ્રત્યુહ બસ એને માટે પછી તો પૂછવાનું શું, એના પ્રત્યુહ એની અંદરથી જે કંઈ આમ ઉત્પન્ન થતા ભાવો છે એને કહેવા કેવી રીતે, કહત કઠિન સમજત કઠિન સાધત કઠિન. દીદી ભગવાનનું નામ એવું છે કે એટલું બધું શક્તિશાળી છે, પ્રબળ છે, એને તમે માપી નહીં શકો, એને અમાપ થયું. સ્વમતિ પરિમાણ અવધિ ગૃણન, પોતાની અક્કલની જ્યાં સુધી અવધિ હોય ત્યાં સુધી જ ભગવાનને માપી શકે. ભગવાનને માપવા માટે સમજવા માટે માણસને અક્કલ આપી છે, તે માણસ જેવો માપી શકે છે. ભગવાન આટલો સુંદર, આવી આંખ, આવું સરસ એનું મુખ કમળ ને, આવો સરસ મુકટ ને, આવો વાળ ને, પણ કોઈ પશુને પક્ષીને આવી અક્કલ આપી હોત માણસ જેવી કે તું ભગવાનને માટે તું પણ ભજ અને કલ્પના કર, તો એ કેવી કરો. ભેંસને આપી હોત તો ભગવાન અમારી અમારા અમારી ભેંસ જેવા ભગવાન, તો સાધત કઠિન વિવેક હોય ગુણાક્ષર ન્યાય. કોની પ્રત્યુહ અનેક, ભગવાનને પામવા એના માટે ઘણા બધા કઠણ રસ્તાઓ છે. પણ એની અંદર પાર ઉતરી શકાય છે આગળ.